એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું. આજે આપણે સમુદ્રની અંદરની એક અજાયબ દુનિયા વિશે વાત કરવાના છીએ, પરવાળાના ખડકો એટલે કે કોરલ રીફ્સ. અને આપણી આજની આ ચર્ચાનો આધાર છે પ્રોફેસર ચાર્લ્સ શેપર્ડનું સંશોધન. એમણે તો લગભગ આખી જિંદગી આ નાજુક ઇકોસિસ્ટમ્સને સમજવામાં કાઢી છે.
હા, બરાબર. અને આ વિષય ખબર છે આજે એટલો બધો મહત્વનો છે, ખાલી પેલી રંગીન માછલીઓ કે સુંદર દેખાવની વાત નથી. આ ખડકો તો આપણા ગ્રહના સ્વાસ્થ્યનું અને ખાસ કરીને આબોહવા પરિવર્તનની જે અસરો છે ને એનું જીવન સૂચક છે. એમનું ભવિષ્ય તો લાખો લોકોના જીવન અને આખા સમુદ્રી પર્યાવરણ સાથે જોડાયેલું છે.
હા, એટલે જ આ ચર્ચા બહુ જરૂરી છે. એક બાજુ જોઈએ તો હજારો લાખો વર્ષ જૂની રચનાઓ સ્થિતિસ્થાપક, અને બીજી બાજુ અત્યારના જે ખતરા છે એની સામે કેટલી બધી નાજુક છે. આજે વિરોધાભાસ છે ને એ સમજવા જેવો છે.
ચોક્કસ.
તો ચાલો શરૂઆત કરીએ લેખકથી, પ્રોફેસર ચાર્લ્સ શેપર્ડ. આટલા જટિલ વિષય પર એમનો જે દૃષ્ટિકોણ છે એ શા માટે આટલો અનોખો ગણાય?
જુઓ, પ્રોફેસર શેપર્ડ વોરવિક યુનિવર્સિટીમાં મરીન સાયન્સના એમેરિટસ પ્રોફેસર છે, અને એમનો અનુભવ મતલબ 4 દાયકા કરતાં પણ વધારે સંશોધન અને ફિલ્ડવર્કનો છે. એમણે તો દુનિયાના લગભગ બધા મુખ્ય પરવાળાના ક્ષેત્રો, લાલ સમુદ્રથી લઈને છેક પેસિફિક સુધી, બધે ફરી વળ્યા છે, જાતે કામ કર્યું છે.
ઓ, એટલે એમણે ખાલી પુસ્તકો નથી વાંચ્યા પણ પાણીમાં ઉતરીને આ ખડકોને જીવતા જોયા છે, બદલાતા જોયા છે.
બરાબર. આ જ વાત એમને ખાસ બનાવે છે. એક તો ઊંડું વૈજ્ઞાનિક જ્ઞાન અને બીજું દાયકાઓનો સીધો અનુભવ, એટલે એ પરવાળાની જટિલ બાયોલોજીને પણ એકદમ સરળ ભાષામાં સમજાવી શકે છે. અને બીજું, એમણે પેલી કુદરતી ટકી રહેવાની શક્તિ જેને રેઝિલિયન્સ કહીએ એ પણ જોઈ છે, અને માનવ પ્રવૃત્તિઓને લીધે એ કેવી રીતે નબળા પડી રહ્યા છે એના પણ સાક્ષી છે.
એટલે એમનું વિશ્લેષણ સંતુલિત ગણાય?
હા, વિશ્વસનીય પણ.
સરસ. તો હવે એમના કામના મુખ્ય વિચાર પર આવીએ. શેપર્ડ આપણને આ પરવાળાના ખડકો વિશે મૂળભૂત રીતે શું કહેવા માંગે છે?
એમનો મુખ્ય તર્ક એટલે કે સેન્ટ્રલ આઈડિયા એ છે કે આ ખડકો ખાલી સુંદર નથી, એ પૃથ્વી પરની સૌથી વધુ જટિલ, ઉત્પાદક અને જૈવ વિવિધતાથી ભરપૂર ઇકોસિસ્ટમમાંની એક છે. એમને સમુદ્રના વર્ષાવનો પણ કહે છે. પણ, અને આ પણ બહુ મોટો છે, આ જ અદ્ભુત રચનાઓ માનવીય પ્રવૃત્તિઓ અને ખાસ તો આબોહવા પરિવર્તનને લીધે આજે ખૂબ જ ગંભીર જોખમમાં છે.
એટલે એમનો હેતુ એ છે કે આપણે ખાલી સુંદરતા ન જોઈએ પણ એ કેવી રીતે કામ કરે છે, એમનું મહત્વ શું છે અને એમના પર કેવું સંકટ છે એ સમજીએ.
હા, બરાબર. એમના પુસ્તકો આપણને સમજાવે છે કે આ સમુદ્રના વર્ષાવનું બને છે કેવી રીતે, કામ કેવી રીતે કરે છે, એમાં કઈ કઈ જીવસૃષ્ટિ રહે છે અને સમુદ્રના આરોગ્ય અને આપણા મતલબ માનવ સમાજ માટે કેમ આટલા જરૂરી છે. અને સાથે સાથે એમના પર જે જોખમો છે કુદરતી અને માનવસર્જિત, જેમ કે પેલું કોરલ બ્લીચિંગ, એસિડિફિકેશન, પ્રદૂષણ, એ બધાની વાત કરે છે. અને હા, એમના રક્ષણ માટે શું થઈ શકે એની પણ ચર્ચા છે.
ચાલો તો હવે થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત એકદમ બેઝિક પ્રશ્નથી. મને પણ પહેલા એમ જ લાગતું કે પરવાળા એટલે કોઈ છોડ હશે, પણ નહીં, પ્રાણી છે, ખરું ને?
હા હા, એ બહુ જ કોમન ગેરસમજ છે. પરવાળો ખરેખર તો એક નાનકડું દરિયાઈ પ્રાણી છે, એને કોરલ પોલિપ કહેવાય. પેલી જેલીફિશ આવે ને એના જેવું જ, એ જ વર્ગનું પ્રાણી. અને આ પોલિપ્સ છે ને એ હજારો લાખોની સંખ્યામાં સાથે વસાહત બનાવીને રહે. આ વસાહતો ભેગી મળીને જ પેલા મોટા ખડકો બનાવે છે.
અને આ પોલિપ્સની અંદર પેલા સૂક્ષ્મ શેવાળ રહે છે, ઝૂકસેન્થેલી. આ ભાગીદારી જ બધી કમાલ કરે છે, નહીં?
બિલકુલ. આ સહજીવન, સિમ્બાયોસિસ જેને કહીએ, એ જ આખા કોરલ રીફનો આધાર છે. પોલિપ શું કરે, એ પેલા શેવાળને રહેવા માટે ઘર આપે, સુરક્ષા આપે અને નાઇટ્રોજન જેવા પોષક તત્વો આપે. બદલામાં આ ઝૂકસેન્થેલી નામની શેવાળ એ સૂર્યપ્રકાશ વાપરીને પ્રકાશ સંશ્લેષણ કરે અને ખોરાક બનાવે, અને એ ખોરાકનો મોટો ભાગ, લગભગ 90% જેટલી ઉર્જા એ પોલિપને આપે છે.
હા, એટલે જ કદાચ શેપર્ડ કહે છે કે પરવાળું એક એવું પ્રાણી છે જેણે બાગકામ શીખી લીધું છે. આ તો ખરેખર સૂર્ય સંચાલિત ભાગીદારી થઈ કહેવાય. પણ આ સંબંધ બહુ નાજુક પણ છે ખરું, ખાસ કરીને તાપમાન વધે ત્યારે.
હા, બરાબર પકડ્યું. અહીંયા જ પેલી ક્લાઇમેટ ચેન્જની સીધી અસર દેખાય છે. જ્યારે સમુદ્રનું પાણી મતલબ સામાન્ય કરતાં વધુ ગરમ થઈ જાય અને લાંબો સમય ગરમ રહે, ખાલી એક કે બે ડિગ્રી સેલ્સિયસનો વધારો પણ બહુ થઈ ગયો, ત્યારે પરવાળા છે ને એ તણાવમાં આવી જાય છે અને પોતાના શરીરમાંથી આ શેવાળને બહાર કાઢી નાખે છે.
ઓહ,
અને આ શેવાળ જ પરવાળાને રંગ આપે છે. એટલે શેવાળ જાય એટલે પરવાળું સફેદ થઈ જાય, પેલું હાડપિંજર જેવો. આને જ કોરલ બ્લીચિંગ કહેવાય છે.
અને જો ગરમી ઓછી ન થાય તો પછી એનું શું થાય?
તો પરિણામ ગંભીર આવે. જો તાપમાન લાંબો સમય ઊંચું જ રહે તો શેવાળ પાછી આવી શકતી નથી અને પરવાળું મતલબ ખોરાક વગર ભૂખમરાથી મરી જાય છે. આપણે પેલું ઓસ્ટ્રેલિયાનું ગ્રેટ બેરિયર રીફ છે ત્યાં વારંવાર મોટા પાયે બ્લીચિંગ થયેલું જોયું છે. આખાને આખા વિસ્તારો ઉજ્જળ થઈ ગયા છે. એટલે ગરમી વધે એટલે આ નાજુક ભાગીદારી તૂટી જાય છે. બહુ સંવેદનશીલ છે આ.
અને આ નાના નાના પોલિપ્સ આટલી મોટી રચનાઓ, આખા ખડકો બનાવે કેવી રીતે છે એ પણ સમજવા જેવું છે.
હા, એ પણ રસપ્રદ છે. આ પોલિપ શું કરે છે કે દરિયાના પાણીમાં જે કેલ્શિયમ અને કાર્બોનેટ આયનો ઓગળેલા હોય ને એને શોષી લે છે. પછી એનો ઉપયોગ કરીને પોતાની ફરતે ચૂનાના પથ્થર જેવો મતલબ કેલ્શિયમ કાર્બોનેટનો એક કઠણ ભારનો હાડપિંજર જેવો ભાગ બનાવે છે. અને જેમ જેમ નવી પેઢીઓ જૂના હાડપિંજર પર પોતાનું ઘર બનાવે તેમ તેમ સદીઓ અને હજારો વર્ષોમાં આ હાડપિંજરના થર જમા થતા જાય અને એમ વિશાળ ખડકો બને.
અને તમે પેલી આબોહવા પરિવર્તનની બીજી અસરની વાત કરી હતી, સમુદ્રનું એસિડિફિકેશન. એ આ હાડપિંજર બનાવવાની પ્રક્રિયાને અસર કરે છે? એ શું છે બરાબર?
હા, એને બીજી CO2 સમસ્યા પણ કહેવાય. વાતાવરણમાં CO2 વધે છે ને એટલે સમુદ્ર એનો મોટો ભાગ શોષી લે છે. હવે પાણીમાં આ CO2 ભળે એટલે કાર્બોનિક એસિડ બને. એનાથી સમુદ્રનું પાણી વધુ એસિડિક બને છે, એનું pH ઘટે છે. આના લીધે શું થાય કે પરવાળા માટે પેલું કેલ્શિયમ કાર્બોનેટનું હાડપિંજર બનાવવું અઘરું થઈ જાય છે.
અચ્છા,
એમનો વિકાસ ધીમો પડી જાય અને એમના હાડપિંજર પણ નબળા બને.
ઓ બાપ રે. એટલે એક બાજુ ગરમી એમના સહજીવી શેવાળને કાઢી નાખે અને બીજી બાજુ એસિડિટી એમનો આધાર પેલું હાડપિંજર બનાવવું જ મુશ્કેલ કરી દે. બેવડો માર પડે છે. અને આ ખડકોના પણ જુદા જુદા પ્રકાર હોય છે ને, તમે ઉલ્લેખ કર્યો હતો.
હા, મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે. એક ફ્રિન્જિંગ રીફ, જે કિનારાને એકદમ અડીને જ હોય. બીજું બેરિયર રીફ, જે કિનારાથી થોડું દૂર હોય અને વચ્ચે છીછરો દરિયો લગુન જેવું હોય. પેલું ગ્રેટ બેરિયર રીફ એનું ઉદાહરણ છે. અને ત્રીજું એટોલ, જે પાણીની વચ્ચોવચ્ચે એક રિંગ જેવો ખડક હોય. ડાર્વિને પણ એના પર સિદ્ધાંત આપેલો.
અને એવું પણ છે કે આ ખડકો તો લાખો વર્ષોથી છે. પૃથ્વી પર જે મોટા વિનાશ થયા એમાંથી પણ બચી ગયા છે. આ તો એમની જબરદસ્ત ટકી રહેવાની ક્ષમતા બતાવે છે ને.
હા, અને એ ખરેખર અદ્ભુત વાત છે. આ ખડકો તો પૃથ્વીના ઇતિહાસના પાના જેવા છે. એમના હાડપિંજરામાં લાખો વર્ષોના પર્યાવરણના ફેરફારોની નિશાનીઓ સચવાયેલી હોય છે. પણ અહીં જ શેપર્ડ એક બહુ ગંભીર ચેતવણી આપે છે.
શું?
ભૂતકાળમાં જ્યારે મોટા ફેરફારો થયા અને ખડકો નાશ પામ્યા ત્યારે એમને ફરીથી બનતા લાખો વર્ષો લાગ્યા હતા. લાખો વર્ષો. જ્યારે આજે જે ફેરફારો થઈ રહ્યા છે, ખાસ કરીને તાપમાન અને એસિડિટીમાં, એ એટલી ઝડપથી થઈ રહ્યા છે કે જે માનવ ઇતિહાસમાં ક્યારેય નથી થયા. આટલી ઝડપ સાથે પરવાળા માટે અનુકૂલન સાધવું લગભગ અશક્ય છે. આ જ અત્યારના સંકટનું મૂળ છે.
એટલે જ પેલી સમુદ્રના વર્ષાવનોવાળી વાત અહીં બરાબર લાગુ પડે છે. જમીન પર જેમ જંગલો છે એમ સમુદ્રમાં આ ખડકો.
તદ્દન સાચું. જો પરવાળાના ખડકો ભલે સમુદ્રના તળિયાનો 1% પણ ઓછો ભાગ રોકે, પણ દુનિયાની લગભગ 25% દરિયાઈ જીવસૃષ્ટિ એમના પર આધાર રાખે છે. હજારો જાતની માછલીઓ, કરચલા, ઝીંગા, શંખ, છીપલા, અસંખ્ય જીવો માટે આ ઘર છે, ખોરાક છે, બચ્ચા ઉછેરવાની જગ્યા છે.
પણ આટલી બધી જીવસૃષ્ટિને ટકાવી રાખવા માટે કંઈક ખાસ પરિસ્થિતિઓ તો જોઈતી જ હશે ને?
ચોક્કસ. પરવાળા બહુ જ સંવેદનશીલ હોય છે. એમને ખાસ તાપમાન જોઈએ, લગભગ 23 થી 29 ડિગ્રી સેલ્સિયસ. પાણી એકદમ સ્વચ્છ અને છીછરું જોઈએ, જેથી સૂર્યપ્રકાશ છેક નીચે સુધી પહોંચે. ખારાશ પણ યોગ્ય હોવી જોઈએ અને પાણીમાં પોષક તત્વો ઓછા હોવા જોઈએ. એટલે જ એ મોટાભાગે ગરમ ઉષ્ણકટિબંધીય સમુદ્રોમાં જોવા મળે છે. પેલો દક્ષિણ પૂર્વ એશિયાનો કોરલ ત્રિકોણ વિસ્તાર છે ને, એ દરિયાઈ જૈવ વિવિધતાનું વૈશ્વિક હોટસ્પોટ ગણાય છે.
આ તો થઈ વૈશ્વિક સમસ્યાઓ, ગરમી અને એસિડિટી, પણ શેપર્ડ સ્થાનિક લેવલના જોખમો પર પણ ભાર મૂકે છે નહીં?
હા, અરે એ પણ એટલા જ ગંભીર છે. એમાં મુખ્ય છે પ્રદૂષણ. ખેતીમાંથી આવતા ખાતરો અને દવાઓ, શહેરોનું ગટરનું પાણી, ઉદ્યોગોનો કચરો, પછી પેલું બાંધકામ કે જંગલ કપાય એટલે માટી ધોવાઈને દરિયામાં આવે એ કાપ, આ બધું પાણીને ગંદુ અને ઢોળું કરી નાખે, સૂર્યપ્રકાશ રોકે અને અમુક નુકસાનકારક શેવાળને ઉગવા માટે મદદ કરે જે પરવાળાને ઢાંકી દે.
અને માછીમારીની પણ અસર થતી હશે ને?
બહુ મોટી અસર. એક તો ઓવરફિશિંગ, મતલબ જરૂર કરતાં વધુ માછીમારી, ખાસ કરીને પેલી શાકાહારી માછલીઓ જે પરવાળા પર ઉગતી ખરાબ શેવાળને ખાઈને સાફ રાખે એ જ પકડાઈ જાય. અને બીજું, અમુક લોકો ડાયનામાઇટ કે ઝેર વાપરીને માછલી પકડે છે, એ તો આખા ખડકનો નાશ કરી નાખે છે. અને હા, કિનારા પર જીડેધડ બાંધકામ થાય છે એ પણ નુકસાન કરે છે.
અને સૌથી ચિંતાની વાત જે શપડ કહે છે તે એ કે આ બધા જોખમો વૈશ્વિક અને સ્થાનિક એકલા નથી હોતા, ભેગા મળીને કામ કરે છે.
બરાબર, અને સિનર્જી કહે છે, મતલબ ભેગા મળીને અસર ઘણી વધી જાય છે. દાખલા તરીકે કોઈ ખડક પ્રદૂષણને લીધે પહેલેથી જ નબળો હોય, એવામાં જો પાણી ગરમ થાય તો એ બ્લીચિંગ સહન ન કરી શકે અને ઝડપથી મરી જાય. શેપર્ડ કહે છે કે સ્થાનિક જોખમો અને વૈશ્વિક ગરમી એક ઘાતક સંયોજન બનાવે છે. આ જ કારણે પરવાળાનું સંરક્ષણ આટલું અઘરું બની ગયું છે. ખાલી સ્થાનિક પ્રયાસો પૂરતા નથી, જ્યાં સુધી પેલી વૈશ્વિક સમસ્યા ક્લાઇમેટ ચેન્જ હલ ન થાય.
ખરેખર આખી વાત બહુ ગંભીર છે અને વિચારવા જેવી છે. જો આપણે આમાંથી મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કયા 3-5 મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે?
પહેલો મુદ્દો તો પરવાળાના ખડકોની અદ્ભુત જૈવિક જટિલતા અને એકબીજા પરની નિર્ભરતા. કુદરતની કેટલી ગૂંચવાણભરી અને સુંદર રચના છે. હજારો જીવો એકબીજા સાથે જોડાઈને રહે છે. આ આપણને પ્રકૃતિની તાકાત બતાવે છે.
હા, અને બીજો મુદ્દો પેલો વિરોધાભાસ. એક તરફ લાખો વર્ષોની સ્થિતિસ્થાપકતા અને બીજી તરફ આજના ઝડપી ફેરફારો સામે એમની નાજુકતા. આ યાદ અપાવે છે કે કોઈ પણ સિસ્ટમની સહનશીલતાની એક હદ હોય છે.
ત્રીજું, પેલા સહજીવનનું મહત્વ. પરવાળા અને શેવાળ વચ્ચેનો સંબંધ કેટલો નાજુક છે, પણ એ જ આખી ઇકોસિસ્ટમનો પાયો છે. આ બતાવે છે કે નાનામાં નાની કડી પણ કેટલી મહત્વની હોય છે.
ચોથો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો તે માનવ કલ્યાણ સાથેનો સીધો સંબંધ. આ ખડકો ખાલી સુંદર નથી, પણ આપણને કેટલી બધી રીતે મદદ કરે છે. કિનારાનું રક્ષણ, કરોડો લોકોને ખોરાક અને રોજગારી, પ્રવાસન, ભવિષ્યની દવાઓ. એમનો નાશ એટલે પર્યાવરણનો તો ખરો જ, પણ મોટો આર્થિક અને સામાજિક ફટકો પણ પડે, ભલે આપણે દરિયાથી દૂર રહેતા હોઈએ તો પણ.
અને પાંચમો અને કદાચ સૌથી અગત્યનો સંદેશ, આબોહવા પરિવર્તન પર તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત. શેપર્ડ સ્પષ્ટ કહે છે કે જો ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઝડપથી નહીં ઘટે તો આ સદીના અંત સુધીમાં મોટાભાગના પરવાળાના ખડકો નહીં બચે. આ આપણા સૌ માટે ચેતવણી છે.
શેપર્ડના લખાણમાં અમુક વાતો એવી છે જે યાદ રહી જાય અને સમજવામાં મદદ કરે, જેમ કે આપણે અમુકની વાત કરી.
હા, પેલું પરવાળાના ખડકો સમુદ્રના વર્ષાવનો છે, સીધી સરખામણી. પછી પેલું પરવાળું એક એવું પ્રાણી છે જેણે બાગકામ શીખી લીધું છે. એમના સહજીવનનું કેટલું સરસ વર્ણન.
અને એ પણ કે ખડકો ભૂસ્તરશાસ્ત્રીય અને ઉત્ક્રાંતિ સંબંધી માહિતીના પુસ્તકાલયો છે. એમનું વૈજ્ઞાનિક મહત્વ અને પેલી ચેતવણી, સ્થાનિક જોખમો અને વૈશ્વિક ગરમી એક ઘાતક સંયોજન બનાવે છે.
અને છેલ્લે પેલો ગંભીર નિષ્કર્ષ, ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન પર તાત્કાલિક કાર્યવાહી વિના મોટાભાગના પરવાળાના ખડકો આ સદીમાં ટકી શકશે નહીં. આ વાતો આપણને વિચારતા કરી મૂકે છે.
તો આ બધી જાણકારી પછી સવાલ એ થાય કે આપણે શું કરી શકીએ? સામાન્ય માણસ તરીકે આમાં આપણો શું રોલ હોઈ શકે?
સૌથી પહેલું તો જાગૃત થવું અને આ વાત બીજાઓ સુધી પહોંચાડવી. બીજું, આપણા રોજિંદા જીવનમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાનો પ્રયાસ કરવો. નાની નાની બાબતો જેમ કે વીજળી બચાવવી, પાણીનો બગાડ અટકાવવો, જાહેર પરિવહન વાપરવું, સ્થાનિક વસ્તુઓ ખરીદવી.
અને જો દરિયા કિનારે જવાનું થાય કે દરિયાઈ પ્રવૃત્તિઓ કરીએ તો?
તો જવાબદાર પ્રવાસી બનવું, એવી સનસ્ક્રીન વાપરવી જે રીફ સેફ હોય. પરવાળાને અડવું નહીં, એના પર ચાલવું નહીં, બોટિંગ કે ડાઇવિંગ વખતે નિયમો પાળવા. જો સી ફૂડ ખાતા હોઈએ તો ટકાઉ પદ્ધતિથી પકડેલી માછલી પસંદ કરવી.
અને સમાજ તરીકે કે નીતિના સ્તરે
આપણે દરિયાઈ સંરક્ષિત વિસ્તારો બને અને એનું રક્ષણ થાય એ માટે અવાજ ઉઠાવી શકીએ. પ્રદૂષણ રોકવા માટે કડક નિયમો બને અને પાલન થાય એ જરૂરી છે. દરિયા કિનારે જે વિકાસ થાય એ પર્યાવરણને નુકસાન ન કરે એ જોવું રહ્યું. અને સૌથી મોટી વાત, આપણો દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. પરવાળાના ખડકો ખાલી ફરવાના સ્થળ નથી, એ આપણા ગ્રહના સ્વાસ્થ્ય માટે અનિવાર્ય જીવંત અને અત્યંત સંવેદનશીલ ઇકોસિસ્ટમ છે, એ રીતે જોવાની જરૂર છે.
ખરેખર આખી ચર્ચા પછી તો પરવાળાના ખડકોને જોવાની નજર જ બદલાઈ જાય છે. મારા માટે સૌથી વધુ અસરકારક વાત એ રહી કે આટલી મોટી જટિલ રચનાઓનું અસ્તિત્વ એક સાવ નાના જીવ અને એક શેવાળ વચ્ચેના અત્યંત નાજુક સંબંધ પર ટકેલું છે. કેટલું અદ્ભુત અને કેટલું નાજુક.
અને મારા માટે પેલી સ્થાનિક અને વૈશ્વિક સમસ્યાઓ કેવી રીતે જોડાયેલી છે અને એકબીજાની અસરને વધારે છે એ સમજવું બહુ મહત્વનું રહ્યું. એ સ્પષ્ટ કરે છે કે પર્યાવરણીય સમસ્યાઓનો ઉકેલ કોઈ એક જગ્યાએથી કે એકલા હાથે નથી આવતો. બધાએ સાથે મળીને અલગ અલગ સ્તરે કામ કરવું પડશે, વ્યક્તિગત રીતે પણ અને વૈશ્વિક સ્તરે પણ.
તો સૌ શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને આપણે આજની વાત પૂરી કરીએ. પરવાળાના ખડકોનું ભવિષ્ય આપણને આપણા પોતાના ભવિષ્ય અને આ પૃથ્વી સાથેના આપણા સંબંધ વિશે ફરીથી વિચારવા માટે શું કહી રહ્યું છે, આ પ્રશ્ન પર વિચારજો.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.